તારીખ 1/12/1984, શ્રી પરમાગમસાર, બોલ નંબર 750 અને 751 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 433.
ચૈતન્ય સ્વભાવ સુખથી ભરેલો છે તેનો વિશ્વાસ કરીને તેની જેટલી ભાવના કરે તેટલું સુખ પ્રગટે. ચૈતન્ય સ્વભાવ પૂર્ણ સુખથી ભરેલો છે, સ્વભાવમાં રહેલું સુખ છે, બેહદ સુખ છે. અવસ્થામાં સુખના એ સ્વભાવની, સુખ સ્વભાવની પ્રતીતિથી સુખ ઉપજવાની શરૂઆત થાય છે અને એ શરૂઆત થયેલું સુખ વૃદ્ધિગત થઈને પૂર્ણ સુખમાં પરિણમે છે. તેમાં પ્રથમ વિશ્વાસ થાય છે, પ્રતીતિ આવે છે અને જેટલી ભાવના એટલે એકાગ્રતા કરે તેટલું સુખ પ્રગટે છે. સુખની પ્રતીતિ આવ્યા પછી સુખમાં, સુખ સ્વભાવમાં જેટલી એકાગ્રતા થાય તેટલું સુખ વધે છે. આટલી અંતરંગ પ્રક્રિયા છે. બહારમાં સ્વરૂપ સ્થિરતા અનુસાર ઉપર ઉપરના ગુણસ્થાને, ગુણસ્થાનને અનુસાર બાહ્ય વ્યવહાર આપોઆપ થાય છે. કેમ કે ગુણસ્થાનની બહાર શુભાશુભ રાગનું ઉપજવું બની શકતું નથી. જે શુભાશુભ રાગ ઉપજતા નથી તેને અનુસાર મન વચન કાય અને ક્રિયા આપોઆપ થતી નથી. બહારથી જોનારે એમ જોવે છે કે બહારમાં આટલો વ્યવહાર પાળે છે તેથી એને ધર્મ છે. અંતરંગથી જોનાર એમ જોવે છે કે જેટલી સ્વરૂપ સ્થિરતા છે એટલો એને ધર્મ છે. તે વખતે બહારનો ઉત્કૃષ્ટ સ્વભાવ વ્યવહાર તે પણ બંધનું કારણ છે. વ્રતશીલ સંયમનો રાગ અને શુભ રાગ મોક્ષ માર્ગી જીવને જેટલો છે તેટલો અલ્પ બંધ પણ છે. અલ્પ છે તો બંધ પણ અલ્પ છે. તેથી બંધ અધિકારમાં એવો વિષય લીધો છે કે તેથી નિશ્ચય દ્વારા વ્યવહાર પ્રતિષેધ્ય છે. નિશ્ચય એનો પ્રતિષેધક છે અને વ્યવહાર પ્રતિષેધ્ય છે, નિષેધવા યોગ્ય છે, આ નિષેધ કરનાર છે. કેમ કે જેટલી સ્વરૂપ સ્થિરતા છે એટલો મોક્ષ ભાવ છે, મુક્ત ભાવ છે અને જેટલો વ્યવહાર છે એટલો બંધ ભાવ છે. મુક્ત ભાવ વૃદ્ધિગત થઈને બંધ ભાવની હાનિ કરે છે, એનું નિષેધક પણ થયું.
બરોબર.
વ્યવહાર કરતા કરતા નિશ્ચય થાય, એનાથી તદ્દન આજુદું છે, ઉલટું છે. નિશ્ચય તો નિષેધક છે અને વ્યવહાર એનું નિષેધ્ય છે. જ્યાં નિષેધ નિષેધ્યક બે વચ્ચેનો પ્રકાર છે, ત્યાં જે નિષેધ્ય હોય તેના દ્વારા નિષેધક વૃત્તિ પામે એ વાત જુદી સમજણની છે, ઉલટી સમજણની છે. આત્માના શુભ ભાવો કર્યા કરીએ તો આત્માની શુદ્ધ પરિણતિ ક્યારે કરીએ? જો આત્માના શુભ ભાવો કર્યા કરીએ તો શુદ્ધ પરિણતિ ક્યારે કરીએ?
શુદ્ધ પરિણતિ માટે કરીએ છીએ આત્માના શુભ
ભાવ. જે શુદ્ધ પરિણતિ છે એમાં તો એ બાધક છે. બાધક દ્વારા સાધક કેવી રીતે કરશો? જે એમ વિચારે છે કે આવા પરિણામથી હું મારા સાધક પરિણામને કરું, એને સાધક પરિણામને જાણ્યા નથી અને સાધ્યને પણ એને જાણ્યા નથી, એમ ખરેખર છે. પહેલા આવે તો આવે એટલે પહેલા આવે એમ કરીને પહેલા રાખવા છે કે એને છેલ્લા કરવા છે? પહેલા આવે એમ કરીને એને અગ્રસ્થાન આપીને એને પહેલા ને પહેલા રાખવા છે કે એને છેલ્લા કરીને કાઢવા છે? તો પછી પહેલા આવે એ જાણવાનો વિષય થયો. પહેલા હોય તો હોય એના સ્થાનમાં, પણ એનું મૂલ્ય શું છે? મોક્ષ માર્ગમાં એનું કઈ મૂલ્ય નથી. ભલે પહેલા હોય તો પણ મોક્ષ માર્ગમાં એનું મૂલ્ય કઈ નથી, કેમ કે બંધ માર્ગમાં જનારા પરિણામ છે. અહિયાં તો શુભાશુભની વાત નથી લીધી, સુખનો વિષય ચર્ચે છે. ઉપરના બોલથી બંને એક જ ગાથા ઉપરના બોલ છે, એમાં સુખનો વિષય ચર્ચે છે કે તારે સુખ જોઈએ અને એ સુખ તારે નક્કી કરવું હોય તો એ સુખ સ્વભાવમાં રહેવું છે એમ નક્કી કરવું પડશે. એ સિવાય સુખ સ્વભાવને ઓળખ્યા સિવાય, સુખથી ભરેલા સ્વભાવને ઓળખ્યા સિવાય, એનો વિશ્વાસ આવ્યા સિવાય, એની હૈયાતી જાણ્યા સિવાય એ સુખ સ્વભાવની અંદર એકાગ્રતા નામ ભાવના થતી નથી. અને ભાવના થાય તેટલું સુખ પ્રગટે છે, જેટલી એકાગ્રતા અને જેટલી ભાવના એટલું સુખ પ્રગટે છે, એના પ્રમાણમાં સુખ પ્રગટે છે. સંયોગમાં ગમે તેટલી ભાવના કરે તેમાંથી કદી સુખ આવવાનું નથી, પણ તે તૃષ્ણાથી દુઃખ જ છે. સંયોગમાં ગમે તેટલી ભાવના એટલે એકાગ્રતા કરે તો ત્યાંથી દુઃખ મળશે, ત્યાંથી દુઃખની ઉત્પત્તિ થશે, તેમાંથી કદી સુખ આવવાનું નથી. આ સુખ પ્રાપ્તિ અને દુઃખ પ્રાપ્તિનો વાસ્તવિક સિદ્ધાંત છે. પ્રયોજન તો પ્રત્યેક જીવને સુખ દુઃખનું છે. અને સુખથી જ ઉપડ્યો છે સાધક જીવનો ઉપાડ, પણ સુખને કારણે આવ્યો છે. એને ક્યાંય પરભાવમાં અન્ય ભાવમાં સુખ થતું નથી, એટલે એ સુખને શોધતો શોધતો અંતરમાં ઉતરે છે. સુખની શોધ પાછળ અંતરમાં ઉતરેલો જીવ છે, એવો સાધક જીવ છે. એને પરિણામ જેટલે અંશે બહાર જાય એટલું પ્રત્યક્ષ દુઃખનો અનુભવ કરાવનારું એ પરિણામ છે એમ એને અનુભવમાં આવ્યા વિના રહે નહીં. પછી આ કરીએ, દુઃખ ભાવ કરીએ તેથી સુખ ભાવ પામીએ, એ વાત કેવી રીતે મળમેલ ખાવાની? દુઃખ અનુભવતા અનુભવતા સુખમાં પહોંચશો, દુઃખના માર્ગે જતા જતા સુખના માર્ગે આવશો, એ વાત તો કઈ બંધ બેસતી નથી. કેમ કે બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ છે. દુઃખ ભાવની દિશા બહિર્મુખ પરિણામ વાળી છે અને સુખ ભાવની દિશા અંતર્મુખ પરિણામ વાળી છે. બંનેની દિશામાં મોટો ફેર છે. મોટો ફેર છે એટલે પરસ્પર વિરુદ્ધ પ્રતિપક્ષ વાળી દિશા છે. સ્પષ્ટ વિષય છે. સંયોગમાં ગમે તેટલી ભાવના કરે, કોઈ પણ પ્રકારના સંયોગ હો અને એ કોઈ પણ પ્રકારના સંયોગમાં કોઈ પણ પ્રકારની એની ભાવના હો, તો પણ કદી તેમાંથી સુખ આવવાનું નથી. આ સ્પષ્ટ છે. પ્રશસ્ત હો તો પણ એમાંથી સુખ આવવાનું નથી. અપ્રશસ્તમાં સુખ માને, અશુભ સંયોગમાં સુખ માને, પાંચ ઇન્દ્રિયના વિષયોમાં તો માને તેથી કાંઈ તે સુખ થતું નથી અને દુઃખ છે એ મળતું નથી. પણ પ્રશસ્ત સંયોગમાં પણ ઉપાધિ અને દુઃખ જ ઉત્પન્ન થાય છે, કદી સુખ ઉત્પન્ન થાય એવું બની શકતું નથી. પણ તે તૃષ્ણાથી સંયોગની પ્રાપ્તિના ભાવને, સંયોગની અભિલાષાના ભાવને તૃષ્ણા કહી છે. અહીંયા જેટલી તૃષ્ણા છે એ તૃષ્ણા દુઃખદાયક જ છે. તૃષ્ણા કદી સુખને કરે, તૃષ્ણાથી સુખ થાય એવું બનતું નથી. દુનિયાભરના જગત આખાને અનુકૂળતાના ગંજ ખડકાઈ જાય, તેથી કરીને પણ સુખ થતું નથી. ઉલટાનું ઉદ્ગળ પદાર્થો પ્રત્યેના રસને કારણે દુઃખ ઘણો ઉત્પન્ન થઈ આવે છે. સુખ થવાનો પ્રશ્ન નથી, પણ દુઃખ ઘણું ઉત્પન્ન થઈ આવે છે. આવું જ સુખ દુઃખનું કાર્ય થાય છે, આ પ્રકારે જ થાય છે. આ ત્રણેય કાળે અબાધિત સિદ્ધાંત છે. એમ નથી કે ક્યારેક આમાં બીજી રીતે કાર્ય થાય ને બીજી રીતે સુખ દુઃખ પ્રગટે એવું બનતું નથી. સર્વકાળે કોઈ પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં સ્વભાવની પ્રતીતિ કરીને જેટલી એકાગ્રતા કરે એટલું જ સુખ પ્રગટે, આ સુખનો સિદ્ધાંત છે. અને કોઈ પણ પ્રકારના પ્રશસ્ત અપ્રશસ્ત ભાવમાં જેટલો એકાગ્ર થાય એટલું દુઃખ જ પ્રગટે. કલ્પના કરે સુખની અને એમ વિચારે કે અમને ઘણું સુખ મળ્યું ને એમ આ રાચે, તેથી તે સુખ થતું નથી, બની જતું નથી, થઈ શકતું નથી. તે દુઃખ દુઃખને છે. ઓળખવું જોઈએ કે દુઃખ કોને કહેવાય અને સુખ કોને કહેવાય.
મોટું
યાચના કરે છે, માગે છે એટલે યાચના કરે છે કે મને ઘણા અનુકૂળ સંયોગો મળે તો મને સુખ થાય, નહીતર મને દુઃખ રહે. થોડા અનુકૂળ સંયોગોમાં મને સુખ ન થાય, પણ ઘણા અનુકૂળ સંયોગોમાં મને સુખ થાય. મહિને 2000 નો ખર્ચો નહીં, પણ મહિને 15000 નો ખર્ચો હોય તો હું સુખી, અને નહીતર હું દુઃખી. કહે છે કે તું મોટો દુઃખી છો. ભગવાન કહે છે કે તું સુખી નથી, પણ તું જેટલું વધારે ઈચ્છે છો એટલો વધારે દુઃખી છો. આમ સુખ દુઃખ એના પરિણામમાં જોઈને કહે છે. લોકો શેઠિયાઓને સુખી માને છે, રાજાને સુખી માને છે, જેના હાથમાં સત્તા હોય એને સુખી માને છે, એમ માને છે ને. પણ એને બિચારાને કેટલી ઉપાધિ છે એ એના હૃદયમાં બેસીને તપાસે તો ત્યાં આકુળતાની એકલી હોળી સળગે છે. ક્યાં એને શાંતિ નથી. આ સીધી વાત હતી. વિશ્વાસ કરીને એ ભાવના કરવી. ચૈતન્ય સ્વભાવ સુખથી ભરેલો છે. કેટલું સુખ છે એક એક વચનને વિચાર. ચૈતન્ય સ્વભાવમાં કેટલું સુખ છે કે જેની કોઈ હદ નથી એટલું સુખ છે. સુખના સમુદ્રની ઉપમા ટૂંકી પડે છે. કહેવાય છે એમ કે આત્મા સુખનો સાગર છે, સુખનો સમુદ્ર છે.
સમુદ્ર
પણ એ ઉપમા ટૂંકી પડે છે
ખરેખર.
કેમ કે સમુદ્રને અંત છે, ચારે બાજુ એને અંત છે. નીચે તળિયું છે, બાજુમાં કાંઠા છે, ક્યાંક તો છે ને કાંઠો. અહીંયા તો જેને કોઈ હદ નથી એટલું સુખ છે. વિશ્વાસ આવવો જોઈએ. વિશ્વાસ આવે તો એમાં એકાગ્રતા થાય. જળ પદાર્થમાં સુખ સુખના વિશ્વાસને કારણે આવો સુખ સ્વભાવ ભરેલો છે એની ઓળખાણ થતી નથી ને વિશ્વાસ આવતો નથી. બહુ શ્રીમદજી બહુ સ્પષ્ટ લખ્યું છે કે જગતમાં જે જે પદાર્થો અને પ્રસંગો મોટાઈ એટલે મહત્વ વાળા ગણાયા છે, તે તે પ્રસંગો અને તે તે પદાર્થોની મહત્તા એમને એમ રહે અને આત્માનું આની ઓળખાણ થાય, સત સ્વરૂપની ઓળખાણ થાય, અંદરમાં રહેલા સત્પુરુષની ઓળખાણ થાય, એમાં સુખનું સતપણું છે. એ નહીં બની શકે. કેમ કે એ મહત્તામાં એમાં સુખ છે એની પ્રતીતિ રહેલી છે, એનો વિશ્વાસ રહેલો છે, અને જ્ઞાનમાં એ ભ્રમણા રહેલી છે કે અહીંયાથી આ મહત્તા વાળી વાત છે. કે છે કે તને તારા સ્વરૂપની મહત્તા જેમાં અનંત સુખ ભર્યું છે એની મહત્તા તને આવશે નહીં એના આગળ. એ કાંઈ નથી. જગતમાં જે કાંઈ ગણાય છે એ કાંઈ નથી. મફતમાં દુઃખી થવાના જ બધા નિમિત્તો છે, અને અંદરમાં સુખ ભર્યું છે એની શોધમાં ચડે. અંતર શોધ લીધું છે આત્મસિદ્ધિમાં. વર્તે અંતર શોધ. જ્યારે મુમુક્ષુ જીવને અંતરમાં રહેલા સુખની શોધ ચાલે ત્યારે એને સદગુરુનો બોધ સુહાય છે. એવી ત્યાં સંધિ લીધી છે. ત્યારે સદગુરુ બોધ સુહાય. ત્યારે એને ગુરુ કહે છે એ વાત કાંઈક એને ખ્યાલમાં આવે છે કે આમાં કાંઈક હવે કહેવા માગે છે. સુખનું જાણવું, શોધીને જાણવું ને એની પ્રતીતિ થવી, એ પૂર્ણ સુખ થવાનો, સુખનો મહેલ, જે પૂર્ણ સુખ મોક્ષ છે, એ સુખનો મહેલ છે. અતિન્દ્રિય સુખનો મહેલ છે, મોક્ષ છે, એનો આ પાયો છે. વિશ્વાસ આવવો, અંતરમાં ભરેલા સુખનો વિશ્વાસ આવવો, એનો પાયો છે. પાયામાં વિશ્વાસ છે, એના ઉપર આખો મેલ અતિન્દ્રિય સુખનો જણાયો છે મોક્ષની અંદર. ચાર 750 છે, 751 છે. કાર્તિકીયાનું પરીક્ષાની ગાથા 97 અને 102 ઉપર નકળ છે. અજ્ઞાન ને રાગ દ્વેષ થી આત્માને દુઃખ થાય છે, તેને ચૈતન્ય સ્વભાવનું ભાન ને વિતરાગતા કરીને બચાવવો, તેનું નામ આત્માની દયા છે. સ્વદયા કોને કહેવાય? સ્વદયાનું પ્રકરણ માત્ર જૈન દર્શનમાં છે, બાકી પરદશાની પરદયાની મોટી મોટી ડાહી ડાહી વાતો જગતમાં અનેક પ્રકારે ચાલે છે, પણ એ પરદયામાં પરદયાના ભાવ જીવ કરી શકે છે. પરિસ્થિતિ કોઈ પદાર્થને મારવા બચાવવાની કોઈ જીવની નથી, વસ્તુ સ્થિતિ તો નથી. પરદયાના ભાવમાં સ્વદયા આવે કે ન આવે, બીજાની અહિંસા પાળવી, એ પરિણામ સ્વમાં અહિંસક છે કે હિંસક છે, કે એ પરિણામ સ્વનો સ્વહિંસક પરિણામ છે? ઠીક, રાગ છે કે એ આ પરમો ધર્મ કયો છે? સ્વદયા તે પરમ ધર્મ છે. પરદયા ને પરમ ધર્મ કયો? પણ એની ખબર નથી જગતમાં. પરદયાની ખબર છે, સ્વદયાની એમની પ્રસિદ્ધિ જ નથી. અધ્યાત્મનો વિષય જ્ઞાનીઓના અંતરંગનો રહ્યો હોવાથી ગુપ્ત રહ્યો છે. ધર્મ એ બહુ ગુપ્ત તત્વ છે. શ્રીમદજીના એક પત્રમાં છે ને, ધર્મ એ બહુ ગુપ્ત તત્વ છે, અપૂર્વ અંતર શોધન વિના તેની પ્રાપ્તિ થતી નથી. એટલી વાત સાથે લીધી છે. એટલે કે પુસ્તકો વાંચીને કોઈ ધર્મ સમજી જાય એમ બનવાનું નથી. આની અંદર આ ધર્મના પુસ્તકો છે, માટે વાંચો, આપણને બુદ્ધિ ઘણી છે, માટે ધર્મ સમજાઈ જશે. એ વાતમાં કાંઈ માલ નથી. પણ ધર્મની પ્રરૂપણા હોય ને બુદ્ધિ હોય, પછી શું કરવાનું સમજાય? કે એ બુદ્ધિ અથવા મતિ દોષવાળી છે, માટે નથી સમજાતી. અનાદિનો મિથ્યાત્મી વિપર્યાસનો મતિ વિપર્યાસ તારો ચાલુ છે, એને લઈને એ ધર્મ ત્યાં સમજાતો નથી. લેખો હોવા છતાં સમજાતો નથી. આમ ફેર પડે. એવું છે, બહુ સ્પષ્ટતા કરી છે. એટલી બધી સ્પષ્ટતા કરી છે કે શાસ્ત્રો જોઈએ ત્યારે એમ થાય કે કોઈ અભૂતપૂર્વ સ્પષ્ટતા કરી છે. કેમ કે જ્યારે જ્યારે જે જે શાસ્ત્રો રચાણા, ત્યારે તે વખતના શાસનમાં રહેલા જીવોમાં આટલી બધી સ્પષ્ટતાની આવશ્યકતા નહોતી અને જીવો પામતા હતા. આ હિના કાળમાં વક્રતા પરિણામ વાળા જીવો ઘણા છે, જેને વક્ર બુદ્ધિ કહીએ, વાંકી બુદ્ધિ. એટલે સ્પષ્ટતા અને ખુલાસા ખૂબ આવ્યા છે. એનું કારણ એ છે કે સામે પ્રશ્નો એટલા આવ્યા, હજારો ગમે પ્રશ્નો આવ્યા છે, અને એ બધા ખુલાસા શ્રુત જ્ઞાનનો દરિયો અંદરથી ઉછળેલો એટલે શ્રુતમાંથી એ બધા ખુલાસા આવ્યા છે. વિના નહોતા કઈ પંડિતો પાસે શાસ્ત્ર ને વ્યાકરણ ને સંસ્કૃત ને કઈ શિક્ષા નહોતી લીધી. સ્થાનકવાસીમાં તો કઈ હતું નહીં કે ગુરુ શીખડાવે. સ્થાનકવાસીમાં તત્વજ્ઞાન નું તો કઈ ઠેકાણું તેડીએ નહીં ને આજે નહીં, કેમ કે અહીંયા તો તત્વનો વિષય જ લગભગ ચાલ્યો નથી. મું પછી બાંધે એટલે શ્રાવક થઈ જાય, બસ એટલું બધું વજન એ દોરા ને કપડાના કટકા ઉપર પતી ગયું. વાત ધર્મ ત્યાંથી થઈ જાય. એટલે દીક્ષા લઈને ગુરુએ કઈ બોધ આપેલો અને શીખ્યા એ કઈ વાત નહોતી રહી. પોતે એકલે હાથે મહેનત કરી 45 આગમ વાંચ્યા અને દિગંબરોના શાસ્ત્રો વાંચ્યા. જેટલું જૈન સાહિત્ય કહેવાય એ બધું વાંચી નહીં. કહેતા હતા મોતિયો આવ્યો ત્યારે એમ કહેતા હતા કે હવે એનો કઈ વાંક નથી. કરોડો શ્લોકો જોયા છે. ઘસારો લાગે છે ને મશીનરીને. કરોડો શ્લોકો જોયા છે એનાથી. એ બધાનો નિષ્કર્ષ કાઢીને આપ્યો છે પ્રવચનોમાં. હજારો શાસ્ત્રો ને કરોડો શ્લોકો વાંચીને એનો માખણ કાઢીને એમાંથી આખા પ્રવચન માંથી એક પ્રવચન માંથી એક એક બોલ, કોઈક માંથી બે બોલ એવી રીતે પસંદ કર્યા છે. આખા પ્રવચન નો કસ ક્યાં છે એ શોધીને આખા પ્રવચનમાં પ્રવચનની સારભૂત વાત ક્યાં આગળ એમણે કહી, કયા પેરેગ્રાફમાં એ ક્યાંથી શરૂ થયું એટલું મીડિયા માટે, નહીતર તો ક્યાંથી એટલે એ પુસ્તકમાં હમાય કેટલું 45 વર્ષ સુધી વ્યાખ્યાનો ચાલ્યા છે. હજી નીકળે સાહિત્ય જેટલું હાથમાં આવ્યું એટલું જોયું. શું કહે છે, દુઃખ થાય છે કોને, આત્માને દુઃખ થાય છે કે અજ્ઞાન ને રાગ દ્વેષ થી આત્માને દુઃખ થાય છે. ત્રણેય કાળનો આ સિદ્ધાંત છે કે કોઈ પણ જીવ દુઃખી છે એ ભૂખો છે માટે દુઃખી છે, રોગી છે માટે દુઃખી છે, નિર્ધન છે માટે દુઃખી છે, એમ ખરેખર નથી. અજ્ઞાન અને રાગ દ્વેષ ને લઈને જીવ દુઃખી છે, સીધી વાત આ લીધી છે. ત્રણેય કાળે આમ છે. લોકો એમ કે છે તમે આમાં બધા પૈસા ધર્મમાં ખર્ચો છો, એના કરતા ભૂખાને જમાડો ને, દવાખાના બંધાવો તો લોકોના રોગ મટે, ભોજનાલયો બંધાવો તો લોકોની ભૂખ ભાંગે, વસ્ત્રો આપો તો શરીરનું રક્ષણ થાય, મકાન બંધાવો તો એનું રક્ષણ થાય. જે જીવન જરૂરિયાતની પ્રાથમિક ચીજો છે એ બધી ઉપલબ્ધ થાય એવું કંઈક કરો તમે. કે છે કે આમ જો ખરેખર તમારે પૈસા જ ખર્ચવા હોય તો લોકો સુખી થાય એવું કંઈક કરો. પણ અજ્ઞાન ને રાગ દ્વેષ થી દુખી છે ને અજ્ઞાન ને રાગ દ્વેષ મટે તો સુખી થાય, એ સુખ આપવાનો રસ્તો છે. આપવાનો એટલે એનામાંથી એને મળશે, કોઈ બીજો સુખ આપી દે એ વસ્તુની વ્યવસ્થામાં નથી. ઓલું સીધું સારું દેખાય, ડાયું ડાયું દેખાય, ઘણી ડાયું વાત છે. આ પ્રકરણ જ અજાણ્યું રહી ગયું છે કે સેનાથી જીવને દુઃખ છે, કે પોતાના સુખ સ્વભાવને ભૂલ્યો છે અજ્ઞાનથી અને દુઃખનું કારણ છે, અને એ અજ્ઞાન રાગ દ્વેષને ઉત્પન્ન કરનારું છે. પોતાના સુખ સ્વભાવને ભૂલ્યો છે અજ્ઞાનથી અને દુઃખનું કારણ છે, અને એ અજ્ઞાન રાગ દ્વેષને ઉત્પન્ન કરનારું છે. તેથી રાગ દ્વેષમાં દુઃખની તારતમ્યતા વધી જાય છે. દુઃખનું મૂળ અહીંયા છે. એ દુઃખનું મૂળ જોવે નહીં અને રાગ દ્વેષના ફળમાં જે પ્રતિકૂળ સંયોગો ઉત્પન્ન થયા એને ફેરવવાની મહેનત કરવી છે. પણ એ ક્યાંથી ફરશે? એક જીવે પાપના પરિણામ કર્યા એના ફળમાં એને રોગાદિ થયો. આ કહે તો હું એનો રોગ મટાડી દઉં, એટલે એને પૂર્વે પાપ કર્યું તો નિષ્ફળ કરી દે. બીજો ઉપાય જ નહીં, કોઈ એનો કોઈ બીજો ઉપાય નહીં. જે જે જીવોએ જે જે પરિણામ કરીને જે જે પ્રકારનું કર્મ નિબંધન કર્યું છે તે તીર્થંકરનો જીવ હોય તો ભોગવે છૂટકો છે. એમાં બીજાને માટે કામ નથી, કાંઈ બીજાને માટે તો વાત જ નથી. તીર્થંકર દ્રેવ હોય, ગમે તે હોય નહીં, એ તો એ કુદરતના ઘરની વસ્તુ વ્યવસ્થા છે. કર્મની નિર્જરા થાય છે એ પોતે જયારે શુદ્ધ પરિણામે પરિણમે ત્યારે કર્મની નિર્જરા થાય. પણ એના બધા નિયમો છે, એના નીતિ નિયમો છે. કેટલાક એવા કર્મ છે કે એ ભોગવે જ ખરે છે, નિર્જરા થાય છે, ભોગવ્યા વિના નિર્જરા થતી નથી. અને કેટલાક વગર ભોગવે પણ નિર્જરી જાય છે. તીવ્ર રસે કરીને બાંધા હોય તો ભોગવે છૂટકો છે, એટલે એને નિદ્ધત ને નિકાચિત એવું નામ શાસ્ત્ર પરિભાષામાં આપ્યું છે. પણ એથી ડરવાની જરૂર નથી. જો આત્માને જ્ઞાન થાય, નિજ સ્વભાવનું જ્ઞાન થાય અને સ્વભાવમાં રહેલા સુખને એ ભોગવે તો ભલે એ નિદ્ધત ને નિકાચિત કર્મનો ઉદય વર્તતો હોય તો એનું દુઃખ ન ભોગવે પણ સ્વભાવનું સુખ ભોગવે, પછી શું વાંધો? તમે નાના હતા ત્યારે બાવાથી ડરતા હતા, આવે છે ને ટોકરા બાંધીને પ્રભુતિ લગાવીને બધું કાળા દોરડા મીઠ્યા હોય બે આમણું રૂપ લાગે, નાના હતા એ જ બાવો હવે આવે છે. તમે મોટા થયા તો પીતા નથી, તો આવે એનો હું તમને વાંધો જ કઈ. એમ અજ્ઞાન થી લોકો કર્મના ઉદય થી બીએ છે, એ કર્મનો ઉદય બાવો છે. એ અજ્ઞાનમાં એને બીવડાવે છે કે આવો કર્મનો ઉદય આવશે તો મને આવો કર્મનો ઉદય આવશે તો અરે રે મારું શું થશે, ઉદય આકરો આવશે તો મારું શું થશે. પણ જ્ઞાની મોટો થઈ ગયો છે, હવે કર્મનો બાવો આવીને ટોકરો વગાડી નીકળી જાય છે, એને હવે ભાઈ પમાડી શકતો એનો એ જ આવે છે, એનો કઈ વાંધો નથી. ને એને ખ્યાલ છે કે પેલા આવતો તો ત્યારે બીક ની કલ્પના થતી હતી, હવે કઈ બીવાની જરૂર નથી, એવું છે. જ્ઞાની ને કર્મ નો ઉદય ભલે આવે પણ એનો ભય નથી, અજ્ઞાની ને એનો ભય છે કે અરે રે મને આકરો ઉદય આવશે તો શું થશે મારું. પણ ઉદય તારામાં છે નહીં ભાઈ, તું તો અનુદય સ્વભાવી છો, તારામાં ઉદય આવી શકતો નથી. તું જ્યાં છો ત્યાં ઉદયનો પ્રવેશ થઈ શકતો નથી. ઉદયનો પ્રવેશ તો થઈ શકતો નથી, ઉદયનો પડછાયો પડી શકતો નથી. પછી તને ઉદય થી શું વાંધો છે? અજ્ઞાન ને રાગ દ્વેષ થી આત્માને દુઃખ થાય છે તેને ચૈતન્ય સ્વભાવ નું ભાન એ સમ્યક દર્શન, અને વિતરાગતા એ ચારિત્ર બે બોલ લીધા છે. ભાન અને વિતરાગતા બે શબ્દ લીધા ને સાદી ભાષા કરી છે. તેને આત્માનું ચૈતન્યનું દર્શન અને ચૈતન્યની એકાગ્રતા કરીને બચાવો તેનું નામ આત્માની દયા છે, એ સ્વદયા છે. સ્વદયામાં પરદયાનો સમાવેશ થઈ જાય છે, કેમ કે એમાં કોઈને પણ પ્રતિકૂળ થવાની વૃત્તિ કે પ્રવૃત્તિ કાંઈ રહેતી નથી કે થતી નથી. જ્યારે પરદયામાં સ્વની અદયા થાય છે, સ્વની હિંસા થાય છે, કેમ કે એ રાગ છે ને રાગથી આત્મા વિતરાગતા આત્માની વિતરાગતા હણાય છે. પરિણામ આવે છે ત્યારે એમ સમજે છે કે આ પરિણામ મારી નબળાઈને કારણે આવે છે. જેટલા રાગાદી પરિણામ થાય છે પરદયાના એ પણ મારી નબળાઈને કારણે આવે છે, એને એ પોતાનો દોષ જાણે છે ગુણ નહીં. અને તે એમ જાણે છે કે આ પરિણામથી બીજાનું કાર્ય થવાનું છે, એ વાત પણ એ સ્વીકારતા નથી, જાણતા નથી, માનતા નથી. ફક્ત એનો ઉદય જો પૂરો થયો હોય તો નિમિત્ત થાય, બાકી પોતાના પરિણામથી કાર્ય થયું એ વાત તો એ વાત. જ્યારે નિમિત્ત થાય ત્યારે પણ એમ સમજે છે કે મેં કાર્ય કર્યું એમ નથી, એનો ઉદય ફેર્યો એમ આ નિમિત્ત થયું છે. એટલે પોતે પોતાના વિપરીત પરિણામોની રાગાદી પરિણામોની પણ મર્યાદા તો જાણે છે, અને તેથી પોતાના પરિણામમાં બીજાને પોતાના પરિણામ બીજાની અનુકૂળતામાં નિમિત્ત થાય ત્યારે પણ જ્ઞાનીને એનો અહંકાર થતો નથી. એનું મૂળ કારણ આ છે કે પોતાને અહંપણું કરવાનું ત્યાં તેને જ્ઞાનમાં જણાતું જ નથી, મેં કર્યું એ વાત જ નથી. પછી એને એનો અહંકાર અહંપણું થવાનો પ્રશ્ન રહેતો નથી કે મેં તમને મદદ કરી, મેં તમારું આટલું દુઃખ દૂર કર્યું, મેં તમારા આટલા કામ કરી દીધા, એ વાતે જાણતા નથી, માનતા નથી. ભાવ તો પોતાની નબળાઈને લઈને આવે છે. કાર્ય તો થવા યોગ્ય હોય તો થાય ને ન થવા યોગ્ય હોય તો ન થાય. ભાવ થાય તેથી કાર્ય થવાનો કોઈ નિયમ નથી. વિકલ્પ અનુસાર કાર્યનું થવું એ કોઈ સિદ્ધાંત નથી. તો બધાના વિકલ્પ અનુસાર બધાના કાર્યો થાય તો બે પરસ્પર વિરુદ્ધ હામાં અથડાય ત્યારે શું થાય? એક માણસને એક મકાન કરવું છે અને બીજાને નથી કરવા દેવું, કે થાય શું કહો? જો વિકલ્પ અનુસાર કાર્ય થાય તો બેનો બેના વિકલ્પ અનુસાર કાર્ય થાય તો શું થાય? કોઈ વસ્તુ વ્યવસ્થા નહીં, થવાનું હોય તે થાય છે. પરિણામની મર્યાદા પરિણામના કાર્ય સુધી છે, બીજી વસ્તુના કાર્ય સુધી કોઈના પરિણામની મર્યાદા નથી છે. એવી દરેક વસ્તુની સ્વતંત્રતા છે. કોઈના વિકલ્પને આધીન કોઈની કોઈ વસ્તુનું પરિણામ થાય એવી કોઈ વસ્તુ જગતમાં પરતંત્ર છે જ નહીં. એમ જ્ઞાનીઓ સદાય જાણતા હોવાથી પર પ્રત્યેના તમામ પરિણામને એ નિષ્ફળ જોવે છે અને તેથી તેમાં તેને રસ આવતો નથી. પર પ્રત્યે પોતાની અશક્તિને કારણે ઉત્પન્ન થનારા જે પરિણામ તે નિરસ થવાનું કારણ પણ એ છે કે એ જોવે છે કે આનું કોઈ સફળપણું તો છે નહીં. જો હું કાર્ય કરી શકતો ન હોઉં એવું જ્ઞાન રહે તો કાર્ય કરવાનો વિકલ્પ છે એમાં જોર ક્યાંથી આવે? આ પરિણામ રાગ થાય છે પણ કામ તો સામે થાય એવું છે જ નહીં. રાગ શું કામનો? આ એટલે એ રાગ છે એ નિર્બળપણે ઉત્પન્ન થાય છે, જોર અંદરમાં તૂટી જાય છે એવો એ રાગ છે. તેથી તે રાગ પણ ખલાસ થઈ જાય. એ રાગ તૂટવાનું કારણ પણ એ જ છે કે એનું જે બળ છે તો એમાં છે નહીં. રાગનું બળ જ્ઞાનીના રાગમાં નથી. અજ્ઞાનીના રાગમાં હું કરું એની ભીંસ છે એનું બળ આવે છે. અને એવું બળ આવે છે તો પણ એ રાગનું બળવાન પરિણામ પણ પર પદાર્થમાં કાર્ય કરવાને તો અસમર્થ. એટલે પરિણામ રાગ જ્ઞાનીનું રાગ પરિણામ હો કે અજ્ઞાનીનું રાગનું પરિણામ હો, પર પદાર્થમાં કાર્ય કરવા માટે તો કઈ સામર્થ્ય ધરાવતું નથી. ફક્ત અજ્ઞાનીનો રાગ વધારે નુકસાનકારક છે, જ્ઞાનીનો રાગ ઓછો નુકસાનકારક છે. એટલે તો સુગાનીજી એમ કહ્યું ને કે આ સમજાવવાનો ભાવ અને સમજવાનો ભાવ એટલે રાગ, બે રાગ, એનાથી તો થાક લાગે છે. અને થાક લાગવો જોઈએ. જેને સમજાવવાનો રાગ આવે છે એને એના પ્રમાણમાં એટલું નુકસાન છે એમ લખે છે. ઠીક છે. એટલા માટે જે સિદ્ધિની દશા છે, સર્વોત્કૃષ્ટ સિદ્ધ દશા છે, ત્યાં કોઈ પ્રવૃત્તિ નથી. જગતના જીવોને હિતોપદેશ કરવાની પ્રવૃત્તિ પણ ત્યાં નથી, સિદ્ધાલયમાં નથી. ટોચની જે દશા છે, આખરી જે આત્માની શુદ્ધ દશા છે, ત્યાં એ સિદ્ધિની દશામાં, સિદ્ધની દશામાં કાંઈ નથી. અરિયંતની દશામાં ઈચ્છા વિના છે, રાગ નથી, વિકલ્પ નથી સમજાવવાનો. છતાં પૂર્વે કર્મ બાંધ્યું છે ઘણા જીવોને સમજાવવું. એ પ્રકૃતિનો ઉદય આવીને પ્રકૃતિ કાર્ય કરે છે, આત્મા સ્વરૂપમાં લીન રહે છે. અરિયંતનો આત્મા સ્વરૂપમાં લીન રહે છે અને ભાષાની પ્રવૃત્તિ પ્રકૃતિ કરે છે, જળ પ્રકૃતિ કરે છે, પોતે નથી કરતા, પોતે ઉપદેશ નથી આપતા. આત્મા ભણી દ્રષ્ટિ રાખતા કાર્ય કરવા એ વાત નહીં રહી, કરવા એ વાત જ નહીં રહી. કેમ કે કરી શકતો નથી. આત્મા ભણે દ્રષ્ટિ જતા આ આત્મા કાર્ય કરી શકતો નથી એમ સમજાશે. પછી કાર્ય કરવા એ વાત ક્યાં રહી? દુઃખી જીવોને દેખીને એને જ્ઞાન થાય એવું કઈક, જો રાગ હોય તો એવું કઈક કરવું કે એને જ્ઞાન થાય. આપણને રાગ હોય તો આપણે ખરીદી લેવા, શું? આપણને રાગ હોય, રાગની સ્થિતિમાં બેઠા હોઈએ, અને એટલી સંપત્તિ હોય, બે પાછું જોઈએ ને, એકલો રાગ તો શું કામ આપશે? તો ખરીદી લેવા, નહીતર તો બચાવવાનો, આવું ન થાય તો સારું એવો રાગ આવે, વિકલ્પ આવે, રાગ હોય એને વિકલ્પ આવે, વિતરાગ ને નથી આવતો. કેવળ જ્ઞાન માં જણાય છે કે નહીં, કે તલખાના દેખાય છે કે નહીં, હે, પણ એમને વિકલ્પ નહીં આવે. અને આપણે તો એ ભૂલી જઈ છે એટલે, પણ આપણે તો ગજબ નો વિકલ્પ આવે. અમેરિકામાં તો એવડા મોટા સ્લોટર હાઉસ છે, ત્યાં તો માંસાહારી પ્રજા વધારે છે ને, માઇલો સુધીના કારખાના છે. વિકલ્પ કરો તો અંદર કંપારી આવે એવું છે, વિચાર કરો તો. એટલા પ્રાણીઓને એક સાથે, સેંકડો હજારો પ્રાણીઓને કાપી નાખે, જીવતા પ્રાણીઓને કાપે, વિચાર કરો તો ધ્રુજારી આવે એવું છે. બધો અનુભવ કરી લીધો છે, હવે સમજે તો સારું. હે, અનુભવ કરવામાં તો કઈ બાકી રાખી એવું છે. પણ એ બીજા જીવ હણાય તો અરેરાટી થાય છે, ખરું ને? આ જીવ હણાય એની અરેરાટી કરી નથી. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ હરણે કા અહોરાચી રહો, એમ કહ્યું. બીજા જીવો હણાય તો દુઃખ થાય, પોતાના ઘરનો કુટુંબ પરિવાર કે બાળક હોય એને કાંઈ પ્રતિકૂળતા આવે તો, અરે પાડોશી ઉતાવળે હાદે કે તો સહન થાય નહીં. હે, મારા છોકરાને ધમકાવો તમે, બીજું તો સહન શું થાય એનાથી? પણ પોતાનું હિંસા થાય, ભાવ મરણ પોતાનું ક્ષણ ક્ષણે થાય, એનો વિચાર સુદ્ધા ન કરે. રાજા હોય, પોલીસ હોય, પરિવારના સભ્યને પકડીને મારે તો ઉભો રોવે, એનું હાલે નહીં એટલે શું કરે? તારા આત્માને મિથ્યાથી મારે છો ત્યારે રોવો છે? એ તો હજી પર છે, ટેમ્પરરી તારા તારા પણ માયનું છે, તે જન્મથી મરણ સુધી મારા પણ માયનું છે, પછી તો હગો તું નથી, પછી તો હગો તું નથી. હે, ઓળખાણું હરફ થઈને ઘરમાં આવે જોઈ, હે, કે છે કે બરાબર પકડીને એટલે આગળ મૂકી આવો કે ફરીને આવે નહી. પણ હાફ હગો હતો ને, જેની પાછળ તો તું રોયો, એ બધી વાત સાચી, પણ અત્યારે એને મૂકી આવો પૈસા. ચાલે ને, લીલા પર ચાલે, આ કીડા મકોડા પર જોયા વગર ચાલે, એ કુટુંબ પરિવારના અનંત સભ્યો એમાં ચક દે છે પોતાનું. એને ઉદય હતો ત્યારે તો જરાય સહન ન કરે, અત્યારે પોતે પગ મૂકે તો એને વાંધો નથી. આજે ઉદય ભાવ કેટલો જોડાણમાં છે, એના કરતા વિશેષ તો એમ કે છે કે તારા તારી પોતાની હિંસા સમયે સમયે ભાવ મરણ થાય છે એનું તને કાંઈ નહીં. આ તે કેટલું અજ્ઞાન, અજ્ઞાન તે કેવડું ને કેટલું મોટું છે એમ કહે છે. ખૂબ એનું મંથન કરવા જેવો વિષય છે, ઊંડી વિચારણામાં લઈ જવા જેવો. કહે છે કે સ્વભાવનું ભાન ને વિતરાગતા કરીને બચાવવો તેનું નામ આત્માની દયા છે. આત્મામાં રાગાદી ભાવો થાય તે હિંસા છે, અને રાગાદી ભાવો ઉત્પન્ન થાય, વિતરાગતા થાય, પરિણામમાં કાં રાગ થાય ને કાં વિતરાગતા થાય, ત્રીજી કોઈ એવી દશા નથી કે એ સિવાય કાંઈ થાય. એમાં રાગ થાય તો હિંસા છે, અને વિતરાગતા થાય તો એની દયા છે, અહિંસા છે. આમાં શું કરવું એ પહેલા નક્કી કરવું જોઈએ, પછી બીજાની વાત છે. બીજાની વાતમાં એને આપોઆપ સમજણ પડશે કે બીજાનું કંઈ કરી શકાય એવું નથી. વિકલ્પ ગમે તેટલા આવી શકે, પણ કંઈ કરી શકાય એ વાતમાં માલ નથી. કતલ ખાને લઈ જનારાને પ્રાણીઓને પૈસા આપીને છોડાવે એ કામ આત્માએ કર્યું કે ન કર્યું, કે નહીં એને રાગ કર્યો, એને અહિંસાનો રાગ કર્યો. બાકીનું કાર્ય એના પક્ષમાં જતું નથી, એના કાર્યને ક્ષેત્રની મર્યાદામાં આવતું નથી. એના આયુષથી વિચાર, એનો આયુષ હતો તારો વિકલ્પ નિમિત્ત થયો, એનું આયુષ ન હોય તો તારો વિકલ્પ થાય પણ કઈ નહીં, એમાં કાર્ય ન થાય. તો કાર્ય થાય કે ન થાય એના આયુષને લઈને એનું જીવવું છે, તારા આયુષ તારા ભાવને લઈને એનું જીવવું છે. એનું આયુષ પૂરું થાય એમાં તારો જીવ તારો વિકલ્પ કઈ આયુષ વધારી દે? જો કોઈનો વિકલ્પ કોઈનું આયુષ વધારતો હોય તો કોઈ કુટુંબ પરિવારમાંથી તો ઓછા જ ન થવા દે, એ તો અસંભવિત છે, અશક્ય છે. એના ઉપર તો મમતા ઓછી હોય, કુદરતી દયાનો ભાવ આવે આર્યતાને કારણે. પણ કુટુંબ પરિવારના સભ્યો ઉપર તો પૂરી મમતા હોય છે, અને નજરે દુખી થતો જુએ એના દુઃખમાંથી એ ભાગ પડાવી શકતો નથી તો મરણથી બચાવે એ વાત ક્યાં નહીં. ગુરુદેવ કહેતા કે નીચે કરડ્યો હોય ને વેદના થતી હોય, એ વેદનામાંથી ભાગ કેવી રીતે કોઈ પડાવે?
ન પડાવે.
ત્યાં કોઈ બીજો હાથ મૂકે એટલે એને થોડીક વેદનાનો કરંટ એમાંથી થોડોક વેચાઈને એમાં જાય, ખરોક ન જાય.
હે
પેલો ભાઈ તમને પંપાળી દો, તો પંપાળનારને થોડીક વેદના આવે કે ન આવે, કે કાંઈ ન થઈ શકે, એ એને જ ભોગવું રહ્યું. એમાં કોઈ ભાગ પડાવી શકે એ વસ્તુની સ્થિતિમાં નથી. આમ પ્રત્યેક પદાર્થની ભિન્નતા જે વસ્તુના સ્વરૂપથી છે એને ન જાણે તો કા દયાને નામે અધર્મને મિથ્યાતને પૂછે, કોઈ નિર્દય થઈને ધર્મની હાનિ કરે તો કોઈ દયાના નામે પણ ધર્મની હાનિ કરે છે. એ રાગાદી ભાવોથી હિંસા છે, અને રાગાદી ભાવો ઉત્પન્ન થાય એટલે કે વિતરાગતા થાય તેનું નામ દયા છે. ઓ શાંત મૂર્તિ આત્મા છે એનું ભાન કરીને તેમાં ઠરવું ઠરી જવું તેનું નામ આત્માની દયા છે. એ દયા સાચી છે, આનાથી મુક્તિ જવાય છે. દયાથી મુક્તિ થાય ને, દયાથી સુખની મેલડી, દયાથી સુખની ખાટ. હા, દયાથી મોક્ષે ગયા, પણ કઈ દયા? આ દયાની વાત છે, બીજી દયાની વાત નથી, પોતાની કલ્પેલી દયાની વાત નથી.
ધ્યાન કેવી રીતે થાય, એનું ધ્યાન કેવી લાગુ છે, આત્માનો નિર્ણય કેવી રીતે થાય એનો વિચાર કરો. ઓળખાણ નથી, ત્યાં ચિંતા કરવાની વાત સંયમ દર્શન પણ ન હોય અને આચાર્ય કરી લઈએ તો લોકોને છેતો છેતા નહીં લાગે. થોડુંક વધી જરૂર પણ જોયું ને આચાર્યમાં.